આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગુજરાત વિધાનસભામાં 20 ફેબ્રુઆરીએ અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. રાજ્યભરમાં 25 જાન્યુઆરી સુધી શાળા સલામતી સપ્તાહ 2025નું આયોજન. રાજ્ય સરકારે વિવિધ વિકાસ કાર્યો માટે 605 કરોડ 48 લાખ રૂપિયાની ફાળવણી કરી. સુરતમાં રમાઈ રહેલી ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં રાજ્યની મહિલા ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી. અને રાજ્યમાં આગામી 2 દિવસ લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની આગાહી નહીવત. સમાચાર વિગતવાર. રાજ્ય વિધાનસભાનું અંદાજપત્ર સત્ર આગામી 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. 20 ફેબ્રુઆરીએ રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અંદાજપત્ર સત્રનું આહવાન કર્યું છે. આ સત્ર અંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ માહિતી આપી હતી.
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર તારીખ 19 ફેબ્રુઆરીના રોજ રાજ્યપાલશ્રીના સંબોધનથી બપોરે 12 કલાકે ચાલુ થશે. તારીખ 20 ફેબ્રુઆરીના રોજ ગુજરાત સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે. માન્ય રાજ્યપાલશ્રીએ કરવામાં આવેલા સંબોધન ઉપર 3 દિવસ તેની ચર્ચા માટેના ફાળવવામાં આવ્યા છે. તે સિવાય સામાન્ય અંદાજ પર ચર્ચા માટે 4 દિવસ રાખવામાં આવ્યા છે. 5 દિવસ સરકારી વિધેયકો અને સરકારી કામકાજ માટે, 12 દિવસ અંદાજપત્રની માગણીઓ ઉપરની ચર્ચા માટે રાખવામાં આવ્યા છે. તે સિવાય ગુરુવારનો દિવસ બિન સરકારી કામકાજ માટે પણ સૂચિત કરવામાં આવ્યો છે અને 27 જેટલી બેઠકો અત્યારે અંદાજવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદ શહેરના દક્ષિણ બોપલ વિસ્તારમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર ખાનગી ભાગીદારીના ધોરણે આ ઓક્સિજન પાર્કનું નિર્માણ કરાયું છે. અમદાવાદના સાયન્સ સિટી ખાતે આજથી રોબો ફેસ્ટ ગુજરાતના 4થા તબક્કાનો ગ્રાન્ડ ફિનાલે યોજાશે, જેમાં ગુજકોસ્ટ દ્વારા સ્ટેમ્પ સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા 7 પ્રકારના રોબોટને વિવિધ શ્રેણીમાં સમાવવામાં આવ્યા છે. આ સ્પર્ધામાં ભાગ લેવા દેશભરમાંથી 1,284 ટીમે નોંધણી કરાવી હતી, જેમાંથી 100 ટીમની ફાઇનલ માટે પસંદગી થઈ છે. વધુમાં 500 વિદ્યાર્થીઓ, માર્ગદર્શકો, નિષ્ણાતો અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લેશે. રાજ્યભરમાં 25 જાન્યુઆરી સુધી શાળા સલામતી સપ્તાહ 2025 યોજાશે. જીએસડીએમએ એટલે કે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ સપ્તાહ અંતર્ગત 3,000 જેટલી શાળાઓમાં ભૂકંપ, આગ, અકસ્માત, પૂર, શોર્ટ સર્કિટ જેવા વિષય પર રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફ, રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ એસડીઆરએફ, અગ્નિશમન દળના સહયોગથી મોકડ્રીલનું આયોજન કરાશે. દરમિયાન ઇન્ડિયન રેડક્રોસ, 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સહયોગથી આરોગ્ય વિષયક તાલીમ અને નિદર્શન કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક વિડીયો સંદેશમાં શાળા સલામતી સપ્તાહના મહત્વ અંગેની વાત કરી હતી.
બાળકો ઘર પછી સૌથી વધારે સમય શાળામાં વિતાવતા હોય છે, આથી ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ તેમના માટે ખૂબ મહત્વની છે. સ્કૂલ મેનેજમેન્ટ તેમજ શિક્ષકો અને અન્ય સ્ટાફ સુસજ્જ અને તાલીમબદ્ધ હોય એ પણ ખૂબ જરૂરી છે. શાળાના બાળકોને આફતના સમયે સજાગ રહેવું, ગભરાવું નહીં અને શું કરવું શું ન કરવું તેની સમજ આ શાળા સલામતી સપ્તાહ દરમિયાન અપાતી.
રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે એક જ દિવસમાં વિવિધ વિકાસ કાર્યો માટે 605 કરોડ 48 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સત્તાવાર યાદી મુજબ નગરપાલિકાઓમાં નવીન બગીચા ગાર્ડન બનાવવા 40 કરોડ રૂપિયા, 13 નગરોમાં ગ્રંથાલય નિર્માણ માટે 39 કરોડ રૂપિયા, 22 નગરપાલિકાઓના હયાત ગ્રંથાલયોને અદ્યતન બનાવવા 33 કરોડ રૂપિયા, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ આઉટગ્રોથ વિસ્તાર વિકાસ, શહેરી સડક યોજના, ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અને રેલવે ઓવરબ્રિજ માટે 493 કરોડ 48 લાખ રૂપિયા ફાળવાયા છે. ઉપરાંત વડોદરા મહાનગરપાલિકામાં શહેરની આગવી ઓળખના વિકાસ કાર્યો માટે કુલ 104 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. આ રકમમાંથી લીંબડી, માંડવી, કચ્છ, મુંદ્રા, બારાઈ, વિરમગામ, બારડોલી, બીલીમોરા, સોનગઢ, વલસાડ, સાણંદ, હળવદ, ગણદેવી, ધરમપુર, દાહોદ, ખંભાત, દ્વારકા, પાદરા, બાબરા, માણસા, ધ્રાંગધ્રા નગરપાલિકાઓ, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકા તેમજ ભાવનગર અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના વિવિધ વિકાસ કાર્યો કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ_ABAD ને ફોલો કરી શકશો. છોટાઉદેપુર જિલ્લા પંચાયત કચેરી ખાતે પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પંચાયત વિભાગની પ્રવૃત્તિઓ અને કામગીરી અંગેની ચર્ચા કરવામાં આવી. શ્રી ખાબડે જણાવ્યું કે જિલ્લામાં પંચાયત વિભાગની કામગીરી તેજ ગતિથી ચાલી રહી છે, જેમાં 90-95% કામ પૂર્ણ થયું છે અને બાકી કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે. આવાસ ભાગ 2ની સર્વેનું કામ ચાલી રહ્યું છે. સુરતમાં રમાઈ રહેલી 86મી સિનિયર નેશનલ અને ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ સ્પર્ધામાં રાજ્યની મહિલા ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. સુરતના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે ફ્રેનાઝ ચીપિયા, ક્રિત્વિકા અને ઓઈસિકીએ ઓડિશાની ટીમને 3-0 પરાજય આપ્યો હતો. પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સ્થાનિક ખેલાડી ફ્રેનાઝ ચીપિયાએ ધીમા પ્રારંભ બાદ ભવ્ય પ્રદર્શન કરીને નેહા કુમારીને 3-2 હરાવ્યા હતા. આ સાથે જ રાજ્યની મહિલા ટીમે ઓડિશાને 3-0 હરાવી આ સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યમાં આગામી 2 દિવસ લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફાર થવાની કોઈ શક્યતા નથી. ત્યારબાદ તાપમાન 2-3 ડિગ્રી ઘટવાની શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. સત્તાવાર યાદી મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી ઓછું 11 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું, જ્યારે કંડલા હવાઈ મથક પર 13, ભુજ અને પોરબંદરમાં 14, અમરેલી, રાજકોટ અને કેશોદમાં 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યારે અમદાવાદ સહિત તમામ શહેર અને જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો 16થી વધુ રહ્યો હતો. કચ્છના અજરખપુરમાં વિન્ટર ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે. 23 જાન્યુઆરી સુધી યોજાનાર આ મહોત્સવમાં ઓડિશાની સંસ્કૃતિ, હસ્તકલાનો વારસો પણ જોવા મળ્યો હતો. મહોત્સવને માણવા ગુજરાત સિવાય અન્ય રાજ્યના પ્રવાસીઓ આવ્યા હતા. કચ્છના કારીગરોને રોજગારી મળી રહે તે માટે દર વર્ષે યોજાનારા આ મહોત્સવ અંગે LLDC એટલે કે લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટરના મેનેજિંગ ટ્રસ્ટી અવનીશ શોફે માહિતી આપી હતી.
કચ્છમાં 30 ક્રાફ્ટ છે, એટલે આ 30 ક્રાફ્ટ માટેનું એક પ્લેટફોર્મ LLDC તો આપણે ઊભું કર્યું, જેની અંદર મ્યુઝિયમ છે, જેની અંદર શોપ છે, જેની અંદર ક્રાફ્ટના ડેમોન્સ્ટ્રેશન થતા હોય છે અને ક્રાફ્ટને તમે ટ્રાય કરી શકો. એટલે કચ્છના લોકો માટે ઓપન છે, સ્ટુડન્ટ્સ માટે ઓપન છે, વિઝિટર્સ માટે ઓપન છે. અહીંયા ક્રાફ્ટ માર્કેટમાં કચ્છના કારીગરો છે પણ ઓડિશાના બી બહુ જ સરસ કારીગરો છે. એ લોકો ઇકત લઈ આવ્યા છે, પીપલીનું એપ્લિક લઈ આવ્યા છે, ત્યાંનું ચાંદીનું કામ લઈ આવ્યા છે, ત્યાંના પટ્ટચિત્ર પેઇન્ટિંગ લઈ આવ્યા છે, એવી રીતે અલગ અલગ ખૂબ સરસ ક્રાફ્ટ.
રાજ્યમાં 6,000 કરોડ રૂપિયાથી વધુના કૌભાંડનો આરોપી ભૂપેન્દ્ર ઝાલાની વધુ એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે CID ક્રાઇમે ટ્રાન્સફર વોરંટના આધારે સાબરમતી જેલમાંથી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી છે. CID ક્રાઇમમાં તેની સામે 3 ફરિયાદ નોંધાઈ હતી. પશ્ચિમ રેલવે દ્વારા માહિમ અને બાંદ્રા સ્ટેશન વચ્ચે પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હોવાથી 24, 25 અને 26 જાન્યુઆરીએ દોડનારી કેટલીક ટ્રેનને અસર થશે. સત્તાવાર યાદી મુજબ 25મીએ મુંબઈ સેન્ટ્રલ હાપા દુરંતો એક્સપ્રેસ અને 26મીએ હાપા મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે, જ્યારે 24મીએ પોરબંદર દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બોરીવલી થોડા સમય માટે બંધ રહેશે, તેમજ બોરીવલી અને દાદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ઉપરાંત 25મીએ અમદાવાદ દાદર ગુજરાત મેલ પાલઘરમાં થોડા સમય માટે બંધ રહેશે, તેમજ પાલઘર અને દાદર વચ્ચે આંશિક રીતે આ ટ્રેન રદ રહેશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભાવનગર ખાતે ગઈકાલે પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા ખેડૂતો સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી. આ પ્રસંગે રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીથી થતા લાભ અંગે માહિતી આપી હતી. શ્રી દેવવ્રતે વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની જાણકારી મળી રહે તેવા પ્રયાસ કરવા અને પ્રાકૃતિક ખેત ઉત્પાદનોનું વેચાણ વધારવા, ખેડૂતોની વસ્તુઓ વેચવા જગ્યા ફાળવવા અધિકારીઓને સૂચના આપી હતી. ગુજરાત વિધાનસભામાં 20 ફેબ્રુઆરીએ અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. રાજ્યભરમાં 25 જાન્યુઆરી સુધી શાળા સલામતી સપ્તાહ 2025નું આયોજન. રાજ્ય સરકારે વિવિધ વિકાસ કાર્યો માટે 605 કરોડ 48 લાખ રૂપિયાની ફાળવણી કરી. સુરતમાં રમાઈ રહેલી ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં રાજ્યની મહિલા ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી અને રાજ્યમાં આગામી 2 દિવસ લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની આગાહી નહીવત. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.